મોહ જીત. સરળ ગાથા છે, એનો અર્થ છે કે અહમ મમ ઇતિ મંત્રોયમ. આ મોટો મંત્ર છે. તમે નૌકાર ગણતા હશો કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ ગુરુએ તમને મંત્ર આપેલ છે, તેને તમે થોડો ટાઈમ ગણતા હશો. પરંતુ આપણે તો આ મંત્ર સતત જપીએ છીએ. અહમ અને મમ એટલે હું અને મારું. તો આ મંત્ર કોણે આપ્યો? મહારાજાએ આપેલ છે, મોહરાજાએ આપેલ છે. મોહરાજાએ આ મંત્ર આપી અંધાપો આપ્યો. તમે આત્માને જોઈ ન શકો. ઘણા કહે છે કે આત્મા ક્યાં દેખાય છે, પરંતુ શેનો દેખાય? તારી આંખ તો ઉગાડી છે, પણ અહમ અને મમ રૂપી અંધાપો છે. આખું જગત આંધળું ભીત જેવું બની ગયું છે. આ પહેલી લીટી થઈ. હવે બીજી લીટીના શબ્દો જોઈએ. અહમ પહેલા ન લગાડો એટલે ન અહમ, અને મમ પહેલા ન લગાડો એટલે ન મમ. ન અહમ ન મમ બોલો એટલે હું નહીં અને મારું નહીં. સાહેબ, આખો સંસાર ગયો, પરંતુ મોહ કહેશે કે મેં જપવા માટે મંત્ર આપ્યો છે ને જપવાનો, ન નહીં ઉમેરવાનો.
આ નાની ભૂલ બહુ મોટી ભૂલ કરાવે છે. અનંત કાળથી આપણે આત્મીયતા આત્માને બદલે દેહમાં માનીએ છીએ. એ ભૂલ જો સુધારવી હોય તો આત્મતા આત્મામાં જ માનવી. શરીર તે આત્મા નથી, આત્મા શરીરથી જુદો છે એવું જો સમજાય અને એવી જો પ્રતીતિ થાય, એમ જો સ્વીકારાય તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનનું મહત્વ આટલું બધું કેમ છે? એ એટલા માટે છે કે સમ્યક દર્શન વગર મોક્ષ નથી, સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન પણ નથી ન થાય, અને સમ્યક ચારિત્ર પણ ન આવે. સમ્યક દર્શન વગર સમ્યક તપ અને સમ્યક ધ્યાન પણ ન થાય. એના વગર કશું સાચું ન થાય, બધું જ નિષ્ફળ જાય. 5 પૈસાની પણ સરવાળામાં ભૂલ થાય તો એ ભૂલ 1,00,000 રૂપિયાના સરવાળામાં એ ભૂલ ચાલી જ આવે. તેમ આ જીવનની ભૂલ નાની છે, દેહમાં આત્મતા મનાય છે. આ નાની ભૂલે આખો સંસાર ઉભો કર્યો. આટલી નાની ભૂલે કર્મતંત્ર ગોઠવ્યું, 4 ગતિમાં ફેરવ્યા. આટલી નાની ભૂલે 84 લાખ યોનિમાં પરિભ્રમણ ટ્રાવેલિંગ કર્યું. તમે જો અત્યારે અહીં આવ્યા છો એ પણ મુસાફરીમાં જ છો. અહીંથી પાછું પરિભ્રમણ ટ્રાવેલિંગ ચાલુ થશે. કોણ કરાવે છે એ? આપ કોણ કરાવે છે આ બધું? તો દેહમાં જે આત્મબુદ્ધિ છે અને આત્મામાં જે દેહબુદ્ધિ છે તે કરાવે છે. દેહને આત્મા માને છે અને આત્માને દેહ માને છે. જે નથી તે માને છે. આ ભૂલ છે. જે છે તે જ માનો, તે સમજો. તમે પણ ઘણી વખત કહેતા હો કે સાહેબ જરા સાચું સમજવા કોશિશ તો કરો, પણ તમે જ આ સાચું સમજો. સમજો ને, દેહને દેહ માનો, આત્માને આત્મા માનો. દેહમાં આત્મા છે તેમ માનો.
દેહ આત્મામાં છે તેવી બુદ્ધિ તેને દેહાત્મ બુદ્ધિ કહે છે. બુદ્ધિ એટલે IQ લેવલ નહીં. બુદ્ધિ શબ્દનો અર્થ નિશ્ચય. દેહ એ જ આત્મા છે તેવી જે બુદ્ધિ તે દેહાત્મ બુદ્ધિ, તથા આત્મામાં દેહ બુદ્ધિ. દેહને દેહ સમજવો જોઈએ અને આત્માને આત્મા જ સમજવો જોઈએ. ભૂલ સુધારવી જો હોય તો આ સમજવું પડશે. દેહને દેહ જ માનો. અરે ભાઈ, જે છે તે જ માનો ને. અડદ છે તેને અડદ કહો અને મગ છે તેને મગ કહો. મગને અડદ કહો કે અડદને મગ કહો તે ચાલતું હશે. દેહ દેહ જ છે, આત્મા આત્મા જ છે. દેહાત્મ બુદ્ધિ શું કરે છે? આત્મામાં દેહ માને છે અને દેહમાં આત્મા માને છે. તેના કારણે કર્મનો કર્તા બને છે. કર્તા બને તો ભોગતા બન્યા વગર રહી શકતો નથી. ભોગતા જો બને અને ભોગવતા ન આવડે તો નવા કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ આપણી કમનસીબી છે. આપણે ચક્રમાં ફસાઈ ગયા છીએ. આ ચક્રમાંથી બહાર કાઢવા સાધુ સંતો આપણા સદભાગ્યે આપણી પાસે આવે છે અને કહે છે કે તમે આત્મા છો એ સ્વીકારો. પણ શ્રોતા સ્વીકારતો નથી. કારણ, મોહે પાઠ આપ્યો છે, બરાબર શિક્ષણ આપ્યું છે, દ્રઢીકરણ કરાવ્યું છે. તેથી જન્મથી મૃત્યુ સુધી દેહ એ જ આત્મા છે તેમ માને છે, અનુભવે છે. માં પણ કહે છે કે આ મારો દીકરો છે, તે કોને જોઈને કહે છે? દેહને જોઈને કહે છે. હું એમ કહું કે દીકરાનો દેહ જુદો છે અને આત્મા જુદો છે, તો કહેશે કે આમનું ફટકી ગયું છે.
આ બધામાંથી બહાર આવું હોય તો પરમ કૃપાળુ દેવ માર્મિક વાત કરે છે, ધર્મના મરની વાત છે કરે છે. છૂટે દેહ અધ્યાસ તો બધા દુઃખનું કારણ, બધા અજ્ઞાનનું મૂળ કારણ તે આ અધ્યાસ છે. તમારે દુઃખ દૂર કરવું હોય તો સેનાથી કરવું? દુઃખનું મૂળ દેહાધ્યાસને ટાળવું. દુઃખનું મૂળ વ્યક્તિ નથી, સંયોગો, પરિસ્થિતિ કે બહારના પદાર્થો નથી. પ્રાપ્ત થયેલી સુખ અને સુખ હોતા હોત નહીં બા સુખ વ્યક્તિ નથી. તમે ઘણી વખત કહેતા હો તો તમે જીવનમાં આવ્યા ન હોત તો અમારે સુખ ને સુખ હોત. તમે ભટકાણા એટલે દુઃખ ને દુઃખ. તમારું દુઃખ વ્યક્તિના હાથમાં છે. દુઃખનું મૂળ આ બધું નથી પણ દેહાધ્યાસ છે. બીજી વાત, જગતમાં સૌથી મોટો અવરોધ જો કંઈ પણ હોય તો તે અજ્ઞાન છે. આપણી બધી જ પ્રાર્થનાઓ અજ્ઞાન દૂર કરવા માટે છે. એક નાનકડી પ્રાર્થના છે, તસ્મો માં જ્યોતિર્ગમય તસ્માથી મને જ્યોતિ તરફ લઈ જાઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. આનો મર્મ એ છે કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાઓ.
અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન સલાકયા નેત્રમૂલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાનાંજન સલાકાથી અજ્ઞાન અંધકારને દૂર કરે છે, એ માટે સદગુરુને નમસ્કાર હો. દુઃખનું મૂળ દેહાધ્યાસ છે. બીજી વાત, અજ્ઞાનનું મૂળ દેહાધ્યાસ છે. આ ગણિત સમજી લો. તમે જે મહેનત કરો છો તે મહેનત સાર્થક થાય એ માટે અહીં ચાવી અહીંયા છે. આત્માને ભૂલી તમે જે કાંઈ કરો છો કે જો તમે આત્માને ન ભૂલો તો નહીં કરી શકો. જો તમને અજ્ઞાન આત્માની વૃત્તિ હોય, આત્મા યાદ હોય કે હું આત્મા છું આનું દ્રઢીકરણ થયું હોય તો સાહેબ તમે જૂઠું બોલી નહીં શકો, ગુસ્સો કરી નહીં શકો, અહંકાર કરી નહીં શકો, ઈર્ષા કરી નહીં શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો, તમે સ્વાર્થી બની નહીં શકો, તમે કોઈનું જૂઠવી નહીં લઈ શકો, તમે કોઈનો તિરસ્કાર નહીં કરી શકો, કારણ કે તમે આત્માને જાણ્યો. આત્માને નથી જાણતા માટે આ થઈ શકે છે. આ બધું જે કંઈ થાય છે કે નથી જાણતા એવી હાલતમાં થાય છે. એક માણસ ઉભો ગાળો આપતો હતો. કોઈકે કહ્યું કે આ માણસ ગાળો આપે છે, તો બીજો કહે કે સાહેબ એનો વાંક નથી, એ બહુ સારો માણસ છે, ગાયો માણસ છે, કોર્ટનો મોટો વકીલ છે. આ કોર્ટમાં જ્યારે હોઈને દલીલો કરે છે તો ન્યાયાધીશ પણ ધ્રુજી જાય એ ટાઈપનો આ વકીલ છે, તો આવું કેમ બોલે છે? તો કહે સાહેબ દારૂ પીધેલો છે માટે આમ કરે છે. આપણે પણ પીધેલા છીએ. જો આત્મા છે એવી પ્રતીતિ હોય હોત તો આવું ન કરત, ભૂલ ન કરત, અનર્થ કરી ન શકે.
આત્માને ભૂલીને હું દેહ છું એવી માન્યતા જેટલી દ્રઢ તેટલા પ્રમાણમાં પાપની પ્રવૃત્તિ જોરદાર. ગણિત સમજી લો, જેટલા પ્રમાણમાં દેહ તે હું છું એવી દ્રઢતા થશે અને એમ માનીને જે પ્રવૃત્તિ કરશે તે પ્રવૃત્તિમાં ગાઢ કર્મનો બંધ એ કરી લેશે. એ વિના કર્મો નહીં બંધાય. હું આત્મા છું દેહ નથી એવી પ્રતીતિ જો થાય તો કર્મો નહીં બંધાય. પણ હું આત્મા છું એવી પ્રતીતિ નથી, ખરેખર હું દેહ છું એવી પ્રતીતિ છે, પણ ખરેખર દેહ નથી. હું આત્મા નથી એવી પ્રતીતિ છે, પણ ખરેખર તો હું આત્મા છું દેહ નથી. પણ જે વિપરીત માની લીધું છે, વિપરીત બુદ્ધિ થઈ છે, એવી બુદ્ધિને દેહાધ્યાસ કહે છે. આ દેહાધ્યાસ છૂટે તો કામ થાય, આટલી વાત આપણે કહી કરી. દેહાધ્યાસ છૂટવો જોઈએ પણ એ છૂટતો નથી. છૂટે દેહાધ્યાસ એ જ ધર્મનો મર્મ છે. આ સૂત્રને જીવનમાં ઉતારજો.
આવું ક્યાં થયું? આત્માને દેહ માનવું એવું ક્યાં? અત્યારે દેહાધ્યાસ છે એનું સ્વરૂપ શું? દેહમાં જ આત્મબુદ્ધિ, દેહમાં જ આત્મબુદ્ધિ. જે દેહ છે તે હું છું, અને હું એટલે હું એ જ આત્મા, એટલે હું જ છું. આત્મા એ બીજું નામ છે, પણ દેહમાં આત્મબુદ્ધિ એટલે દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે પોતે પોતાને શરીર સ્વરૂપ, દેહ સ્વરૂપ. ભૂલવાનો તો આત્માનો હજી છે જ ને. હા, દેહમાં આત્મબુદ્ધિ એટલે એ જ આત્મા છે. દેહમાં દેહ બુદ્ધિ છે, અને પછી આત્મબુદ્ધિ એ દેહમાં જ માને છે. એટલે કોઈ આત્માની વાત કરે કે આ તો આત્મા છે, તો એ દેહમાં જ એને આત્મબુદ્ધિ છે, કે જે કંઈ છે આમાં જ છે. હવે આ જે છે એ એને સ્વપ્ન દશા છે. આ દશા એ સ્વપ્ન દશા છે, અને એ છ પદના પત્રમાં પરમ કૃપાળુદેવે કહી છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયો એવો અહમ અને મમ, અનાદિ સ્વપ્ન દશા છે. આ દશા, આ એક ભવ પૂરતી નથી, એક જન્મ પૂરતી નથી, એક શરીર પૂરતી નથી. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, દેહના પ્રકાર ધારણ કર્યા છે, તે જે જે દેહના પ્રકાર ધારણ કર્યા તે દેહમાં એને પોતાની પોતાપણું માન્યતા કરી. એ તિર્યંચમાં ગયો તો તિર્યંચના દેહમાં પશુ પક્ષીના, જીવજંતુના, કૂતરા બિલાડાના, સર્પ વિછીના, આ બધા દેહની અંદર એણે જે દેહ ધારણ કર્યો ત્યાં એણે પોતાપણું ધારણ કર્યું, અને એ જ રીતે વર્તના કરી. એટલે દેહનું પણ અભિમાન કર્યું, અને દેહ સાથે સંબંધમાં આવતા જે જે પદાર્થો, જડ કે ચેતન, એની સાથે પણ એ જ પ્રકારનું માન કરે, માન્યતા કરે. આ એની માન્યતા એ વિપરીત માન્યતા છે. એટલે એને એવો દેહાધ્યાસ થયો છે, અને દેહાધ્યાસને કારણે કયો ભાવ ઉત્પન્ન થયો? અહમ ભાવ. દેહાધ્યાસને કારણે પહેલી જે સ્થિતિ, પહેલું જૂઠ, પહેલું અસત્ય જે નિર્માણ થાય છે તે છે અહમભાવ. અહમભાવનો આધાર પોતાનો આત્મા નથી, પ્રાપ્ત થયેલો દેહ છે. હવે દેહ ગમે તે સ્વરૂપનો હોય, ગમે તે યોનિનો હોય, ગમે તે ગતિનો હોય, તો પણ એમાં એને પોતાનો અહમભાવ છે. અને પોતે જો આત્મા છે તો આત્માને ગતિ સાથે, શરીર સાથે, યોનિ સાથે કોઈ સંબંધ નથી. આત્મા એ તો ત્રિકાળ આત્મા છે, શાશ્વત આત્મા છે, સનાતન આત્મા છે. જન્મ ગમે તે જગ્યાએ હોય પણ આત્મા એ આત્મા જ છે, તો એની સાથે એનો અહંભાવ નથી. હું આત્મા છું એવો અહંભાવ નથી, હું દેહ છું એવો, આ એનું અજ્ઞાન. પેલું અજ્ઞાન પોતા વિશેનું છે, જગત વિશેનું નથી. આપણી સમજ અત્યારે કોઈના અજ્ઞાન બાબતની છે એ શેની છે? જગત વિશે. એ આ વાત બરોબર જાણતો નથી, આ પદાર્થને બરોબર જાણતો નથી. આપણે જાણતા હોય અને એ ન જાણતો હોય એટલે આપણને લાગે કે એનું અજ્ઞાન ઘણું છે. એ અજ્ઞાની છે, એને ખબર નથી, એ જાણતો નથી, એને માહિતી નથી, એને કઈ આવડતું નથી, વગેરે વગેરે. પણ સૌથી મોટું અજ્ઞાન પોતા સંબંધી ન જાણવું, તે એ સૌથી મોટું અજ્ઞાન છે અને સર્વ અજ્ઞાનનું એ મૂળ છે. કેમ કે એ અજ્ઞાનમાંથી જે અહમ ઉત્પન્ન થયો છે, એ અજ્ઞાન ઉત્પન્ન થયા પછી વાત અહીંયા કરે છે કે બીજું તત્વ અહંકાર આવે અજ્ઞાનને કારણે, એટલે એક બીજું તત્વ આવે છે. કયું આવે છે? મારા પણ મમત્વ. મમત્વ ઉભું થાય છે કે જે અહમથી પોતે પોતાનું સ્વરૂપ માન્યું છે એની સાથે સંબંધમાં જે કંઈ છે તે મારું છે, એનો માલિક હું છું, એનો ભોગવટાનો અધિકાર મારો છે. હવે આ એક મિથ્યા અહંકારમાંથી ઉત્પન્ન થયેલો મમત્વ ભાવ છે. મમત્વ ભાવે શું કર્યું? એના અહંકારને પોષણ કર્યું, વિસ્તૃત કર્યો, ફેલાવો કર્યો. આખા જગત પ્રત્યે પછી જે જે વસ્તુ પોતાની થઈ, સ્વામિત્વ થયું, માલિકી થઈ, આ બધાની અંદર એને પોતાનો અહમને વિસ્તારિત કર્યો. એટલે અહમ પ્રત્યે જે રાગ છે એ રાગ એને શેમાં આવ્યો? મમત્વમાં. એટલે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત કરવા માટે જ્ઞાની પુરુષોએ છ પદની દેશના પ્રકાશી છે. આ મૂળની વાત છે. એ મૂળ વાત જ્ઞાન સારમાં યશવૈજીજી મહારાજે મૂકી કે બહુ મોટો મંત્ર છે. મોહ રાજાનો મંત્ર બહુ મોટો છે. શું મંત્ર છે? ઓમ અને મમ. એટલે આ પેલા બોહરાજાનો મંત્ર અહમ અને મમ, હું છું અને એને સંબંધિત જે છે એ મારું છે. આની પાસે ટૂંકી આ પ્રકારની સમજ છે કે હું છું એટલે શરીર દેહ, અને દેહને જે કંઈ છે તે મારું છે. દેહની માલિકીનું છે, દેહના ભોગવટાનું છે, દેહના સ્વામિત્વનું છે, દેહ સંબંધી છે. કોઈ આપણને એક પેન આપી, કાચી મિનિટ પહેલા એ પેન આપણી નહોતી, આપણને આપી, આપણા શરીરને આપી, લખવા માટે આપી, જે કંઈ કારણ હતું તરત જ એ મારી થઈ ગઈ, આપણો અહમ વિસ્તૃત થયો. હવે એ પેન છે એ કોની? મારી. યાદી એવડી જાય તો એને એના તરફ હર્ષ શોકના સંયોગો થાય અને એ માટે એને રાગ દ્વેષ પણ. આખો સંસાર ઉભો થાય કર્મ બંધાય અજ્ઞાનમાંથી. તો મોહરાજાનો મંત્ર પાવરફુલ છે, પછી ભલે ને એની પાસે નવકાર મંત્ર હોય, એની પાસે સજાત્મ સ્વરૂપનો મંત્ર હોય, એ બધું બોલ્યા કરે. દિવસમાં હું પાંચ માળા કરું છું, તું પાંચ માળા કરસ, પણ મોહરાજાનો મંત્ર છે એ છવડો નથી, માળાય મારી અને માળા પણ હું કરું છું. આત્મભાવે માળા થતી નથી પણ દેહ ભાવે થાય છે. હું માળા કરું છું, મારો નિયમ છે આ, તો મારે આટલું કરવું જ જોઈએ. અહમ મમતી બધું થાય છે. જ્ઞાનીએ મંત્ર આપ્યો છે, ન લગાડી દો. હું નથી અને મારું પણ કઈ. અને એ દશા એને સ્વપ્ન દશા કીધી. એટલે આપણી જે જાગૃત દશા છે એ સ્વપ્ન દશા છે. આપણી જે જાગૃત દશા છે એ વાસ્તવિક સ્વપ્ન દશા. જ્ઞાની બધા જીવે છે સંસારીઓને અને કહે છે કે આ બધા સપનામાં છે, આ બધા સપનામાં છે. એ જાગૃત થયા નથી. જાગૃત થાય એટલે હોશ આવે, પોતાના અસ્તિત્વનું ભાન થાય, સાચી સમજ આવે પોતા વિશેની. એ જાગૃતિનું લક્ષણ છે. કોઈ ગાંડો છે એની બેહોશી છે તો એના લક્ષણ શું? એ પોતાને જાણતો નથી કે એનું નામ શું છે, એ ક્યાંનો રહેવાસી છે, કોનો દીકરો છે, કાંઈ જાણતો નથી. જુઓ તો ખરા કેવું બેહુદું વર્તન કરે છે, કેવી પ્રકારની વસ્તુઓ બધી તોડી નાખે છે. પોતાની છે તો પોતાને કેટલું નુકસાન થાય, આ કાંઈ જાણતો નથી. અને આપણે કહીએ બેહોશ. સંસારના જીવો પણ બેહોશ. જ્ઞાનીની દ્રષ્ટિએ આ બેહોશી છે, અજ્ઞાન એ બેહોશી છે. એ વાત મૂકી છે કે જો નાનો મંત્ર લઈ લઈએ તો આ બધી વસ્તુ થાય. મુષ્ટિક જ્ઞાન કે ક્યાં બરોબર છે, ટૂંકું ટૂંકામાં ટૂંકું સમજ આ છે કે હું શરીર ખરેખર હું આત્મા છું. એ જેને સમજણ મેળવવી છે એને મોટી જે પ્રયત્ન કરવાનો છે એમાં ગેરસમજણ ટાળવાની છે. હું આત્મા છું પછી પકડાઈ જશે. હા, પેલા એને આ સમજવું પડશે. કારણ શું કે જે અનાદિના સંસ્કાર છે, અનાદિની એની જે માન્યતા છે, અનાદિની એની જે અશ્રદ્ધા છે, કુશ્રદ્ધા છે, એને ફેરવવી પડશે. એકવાર જો પોતે હું શરીર નથી, આ દેખાય છે તે સ્વરૂપ મારું નથી, હું કંઈક જુદો છું, આનાથી કંઈક પર છું, આવી એનામાં કોઈક ઇંતેજારી જાગે તો શું છું હું, શું સ્વરૂપ છે મારું, આ જિજ્ઞાસા જાગે. જેને આ જિજ્ઞાસા જાગે એને સત્યની ઉપલબ્ધિ થાય. પરંતુ મારે એ પ્રશ્ન જ નથી હું શું છું, તો દિવાજી વિવાદ છે. મને ખબર છે અને બધા મને ઓળખે છે. હવે આમાં આવો પ્રશ્ન કરીને કોણ ચિંતા કરે, કોણ મહેનત કરે, શું કામ કરે? અરે આવી ગાંડા જેવી વાત કરાય, હું કોણ છું, હું કોણ છું પૂછો, કોઈ પણ ગામનું કૂતરું કહી દેશે. આવો બફમની અંદર રહેલો જીવ. તો જ્ઞાની કે છે ને શરૂઆત કરવામાં એને હું શરીર નથી, હું દેહાદી સ્વરૂપ નથી, એવા મંત્રની શરૂઆત જ્ઞાની કરાવે છે. જ્ઞાની ત્યાંથી શરૂઆત કરાવે માનસિક રોગીઓનો મેળો છે. આખો સંસાર માનસિક રોગી, એમાં જેટલા જાગૃત થઈ ગયા છે એ જ ગાંડા ગણે. એને જગત કે થોડાક લોકો એવા છે કે જેનું જરા કોઈ પણ આજના અભ્યાસ કરેલા છોકરાને કયો કે ચક્રવર્તી પદ છોડીને એને દીક્ષા લીધી. કયું પદ? તો પેલું એનું રિએક્શન એ આવે આવા પાગલ ભેગા થઈ જશે ને આને તમે માનો છો? આખું લક્ષ્ય તો આ છે અત્યારે પદ પ્રાપ્તિનું. હવે આ ધર્મ એને ક્યારે બેસે? શક્યતા જ નથી. આ એને સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન ન થાય, સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર ન, એની કોઈ સાધના પણ સમ્યક ન થાય, એનું ધ્યાન અને એનું તપ એ પણ સમ્યક ન થાય. એટલે નિર્જરાનું કારણ ન બને. સાધનાનું સ્વરૂપ સંવર અને નિર્જરા છે. મુક્તિની સાધનાનું સ્વરૂપ સંવર અને નિર્જરા છે. હવે એને સમ્યક દર્શન નથી એટલે એની આ સાધના છે એ પણ સમ્યક થતી, અને સમ્યક ન થવાને કારણે એ મુક્તિનું કારણ બની શકતી. એટલે પછી દુઃખ જ છે એની અંદર તો. આ જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે રહી ત્યાં સુધી આ બધું દુઃખ જ છે, કેમ કે દુઃખનું મૂળ દેહાત્યાસ છે. એટલે જ્ઞાનીઓએ પહેલી પ્રાર્થના કરાવી સાદી, કે પ્રભુ મને તમસોમાં જ્યોતિર્મય, એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. અને અંધકાર છે એ અજ્ઞાન છે, એ પહેલી વાત મૂકી છે. આ અજ્ઞાનનું મૂળ આ દેહાધ્યાસ છે, અને એનું સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે કે વ્યક્તિ ગાળો આપે છે ત્યારે કહે છે કે છે તો બહુ વિદ્વાન, હોશિયાર, બુદ્ધિમાન, ચતુર, પણ આ અત્યારે ગાળો બોલે છે એનું કારણ શું છે? અત્યારે એ પીધેલો છે, નશામાં છે, અસર હેઠળ છે. એમ આ જીવ આત્મા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ઉપયોગનો ધણી છે. તો આ કેમ સંસારમાં આવું કરે છે? મોહનો દારૂ એળે અહમ અને મમત્વ, આ મોહના બે પાયા છે. જ્યાં સુધી એ પાયા નહીં ખસે ત્યાં સુધી એ અસરમાં એ વાત. એટલે હું આત્મા છું, દેહ નથી, એવી જો એને પ્રતીતિ થઈ જાય કોઈ પણ રીતે એ પ્રતીતિ વૈરાગ્યથી થાય. અને એના માટે કૃપાળુ દેવે એક પદમાં કીધું છે કે વૈરાગ કેવી રીતે આવે, કાં તો ઉપદેશથી આવે, કાં જીવનની ઠોકરથી આવે, કાં દુઃખના આઘાતથી આવે, કાં સત્સંગથી આવે, કઈ નહીં તો એ પદની રચના છે ને કાવ્ય. કોઈને જીવનમાં ન ધારેલા આઘાત લાગ્યા છે અને એમાંથી એને એ મોહમાંથી બહાર આવી ગયા છે, એવું બની શકે છે. હવે આપણે આગળ જઈએ. અત્યારે તો સ્પષ્ટ વાત મૂકી છે કે આ વિપરીત બુદ્ધિના કાર્ય છે. આખી ગાથાનો સૂત્ર સમાપન કર્યું છે સદગુરુએ. એ કહ્યું છે કે આ બધાનું અહમ અને મમત્વ એ શેનું લક્ષણ છે? એની વિપરીત બુદ્ધિ છે. અને વિપરીત બુદ્ધિ શેના કારણે હોય? વૈરાગ્યના અભાવમાં. જ્યાં વૈરાગ્ય નથી ત્યાં બુદ્ધિ વિપરીત. 506 ના પત્ર માં કહ્યું હતું કે વૈરાગ્ય ને ઉપશમ, ત્યાગ અને વૈરાગ્ય એ જીવની બુદ્ધિ ની વિપરીત ને સદબુદ્ધિ કરે છે. સદબુદ્ધિ થવાથી એનું લાભ શું? તો કે હવે એ બોધ નું વ્યવસ્થિત ગ્રહણ કરી શકે છે. સાચા અર્થમાં સાચી સુલભ બોધિ જીવ થાય છે. હવે એને બોધ પકડાય છે. વિપરીત બુદ્ધિ હોય ત્યાં સુધી કોઈ પણ વાત સારી હોય, સાચી હોય, ન્યાયી હોય, તર્કસંગત હોય તોય ન પકડે. આપણે ઘણી વાર જોયું છે કોઈને સમજાવવામાં બહુ મુશ્કેલી પડે. આપણે કંઈ કોઈ હિસાબે સમજતા નથી, કારણ કે એકવાર વિપરીત બુદ્ધિના ચક્કરમાં આવી જાય બધું ઉલટું જ સમજે, ઉલટું જ માને, અને આપણા માટેની કલ્પના પણ એને એ જ હોય કે આ ખોટું જ કરે છે અને મને ખોટું ભરાવવા માંગે. તો વિપરીત બુદ્ધિ હોય ત્યાં સુધી કોઈ પણ વાત સદગ્રહણ એનાથી થાય. એટલે એમાં તો વૈરાગ્ય અને ઉપશમથી બુદ્ધિની નિર્મળતા થાય. એટલે અહીંયા પહેલી ગાથામાં કહ્યું કે આ બધું પરિણામ વિપરીત બુદ્ધિનું છે. આગળની ગાથા સાધનાની
વચન ક્રમાંક 91, ગાથા ક્રમાંક 115, એક સાધનાની પ્રક્રિયા. જો તું તે દેહાભ્યાસ જો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મત. અત્યંત ગંભીર સૂત્રની સ્પષ્ટતા થઈ રહી છે. આ ધરતી ઉપર એક જ શબ્દ એવો છે કે જેની આજુબાજુ વિવાદ છે. વિવાદ હોવા ન જોઈએ, વિવાદ કે વિવાદ ન હોય, મતભેદ આગ્રહ કે પોતાની માન્યતા મતમાં ન આવી જોઈએ, અને તે શબ્દ ધર્મ છે. એક તત્વ એવું છે કે જે તમામ વાદ વિવાદોથી પર છે, પરંતુ જગત સામે નજર નાખતા ઊંધું દેખાય. એટલા વિવાદો ધર્મના નામે થયા છે, એટલા બીજા થયા બીજે થયા નહીં. એક ગામમાં નવું સુંદર દેરાસર બન્યું હતું. અમે પૂછ્યું કે અહીં દેરાસર છે ને, તો કહે છે કે તો કહે છે તો ખરું, પણ સંઘમાં ભાગલા પડી ગયા છે તેથી અમે ત્યાં જતા નથી. ભગવાનના પણ ભાગલા, ધર્મને આ બધી બાબતો સાથે કંઈ લેવા દેવા ને હોય નહીં, છતાં વિવાદ છે. અત્યારે ધર્મના નામે અનેક ક્રિયાઓ અને માન્યતાઓ ચાલે છે, અને ધર્મ શું છે તે જ ભૂલાઈ જાય છે. આનું એક મહત્વનું કારણ સમજીને ધર્મ તત્વનું પ્રતિપાદન અધિકૃત વ્યક્તિઓ સિવાય બિન અધિકૃત વ્યક્તિઓ કરવા લાગે છે, અને તેના કારણે આ પક્ષો ઉભા થયા. માટે એવો પુરુષ પ્રતિપાદન કરનારો જોઈએ કે જે આપ્ત પુરુષ હોય, કે જે સંપૂર્ણપણે વિતરાગ હોય. રાગ દ્વેષ વર્તમાનમાં નથી, એટલું જ નહીં પણ હવે તેનામાં જન્મવાના નથી, એ વિતરાગ પુરુષ.
વિતરાગતા પ્રાપ્ત થયા પછી ચૈતન્ય તત્વમાં રહેલું અનંત જ્ઞાન પૂરું ખીલી જાય છે. જ્ઞાન બહારથી આવતું નથી, જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. જ્ઞાન અલ્પ નથી પણ પૂર્ણ છે, પરંતુ આ જ્ઞાન ઉપર આવરણ આવી શકે. નાના વર્ણ્ય કર્મ જ્ઞાનને આવરણ કરનાર કર્મ છે. આવરણ જેના ઉપર આવ્યું છે તે અને જેના વડે આવરણ થયું છે તે કર્મ બને જુદા છે. ઢાંકણું પણ જુદું છે, અંદરમાં રહેલ માલ પણ જુદું છે. દાબડામાં ગોળ છે, ઢાંકણું ફિટ કર્યું છે, ખોલવું હોય ત્યારે ખોલી શકાય. ગોળ ને ઢાંકણું બંને જુદા છે, તેમ જ્ઞાન અને તેના ઉપર જે કર્મ આવરણ કરે છે તે બંને જુદા છે. જ્ઞાન ઢંકાયું છે, જ્ઞાન બહારથી આવતું નથી. તમને થશે કે અંદરથી જ્ઞાન કેવી રીતે આવે? વાંચીએ તો જ્ઞાન આવે, સ્કૂલમાં જઈએ અને શિક્ષણ લઈએ તો જ્ઞાન આવે, સાંભળીએ તો જ્ઞાન આવે, ખરી વાત છે. પણ આ બધા જ્ઞાનને પ્રગટ થવામાં નિમિત્તો છે. જેમ દિવાસળેથી કાંડીએ તમે ઘસારો આપો છો તો અગ્નિ પ્રગટ થાય છે. તમે ઘસારો આપો છો તેથી અગ્નિ પ્રગટ થતી નથી, પણ દિવાસળીની કાંડીમાં અગ્નિને પ્રગટ કરવાની ક્ષમતા છે. બહારથી ઘસારો આપવાની જરૂર છે, તેમ જ્ઞાન પણ અંદરથી આવે છે. બહારથી ઘસારો આપવાની જરૂર છે, એ જ્ઞાન સંપૂર્ણપણે પરિપૂર્ણ થઈ શકે છે તેના માટે શબ્દ આપ્યો છે કેવળ જ્ઞાન, અને બીજો શબ્દ છે અનંત જ્ઞાન. 14 રાજલોકમાં જાણવા લાયક જે જે બધા પદાર્થ રહેલા છે એ તમામ પદાર્થો જે જ્ઞાનમાં સહજ રીતે વિના મહેનતે વિના પ્રયાસે એક સમયમાં એક સાથે જણાય છે એવું જ્ઞાન તે કેવળ જ્ઞાન અથવા અનંત જ્ઞાન. જાણવાનો પ્રયત્ન કરવો ન પડે પણ જણાઈ જાય એ અરીસો છે. તેની સામે તમે જાઓ તો તમે દેખાઓ છો. તમારે એ અરીસાને તેમાં મહેનત કરવી પડતી નથી. અરીસાનો સ્વભાવ છે કે જે વસ્તુ સામે આવે તેમાં તમે ઝળકી ઉઠે. પથ્થર કે આરસમાં નહીં ઝળકે પણ અરીસામાં ઝળકાશો. દર્પણનો સ્વભાવ છે કે તેની સામે તમે છુપા રહી શકતા નથી. તેમ જ્ઞાનનો પણ સ્વભાવ છે કે કોઈ પણ દ્રવ્ય કે પરમાણુ તેની સામે ઝળક્યા વગર રહી શકતું નથી. એવું કેવળ જ્ઞાન જેમણે પ્રગટ થયું છે તે ક્યારે થતું હશે? જો તે વિતરાગ હોય તો વિતરાગતા પ્લસ અનંત જ્ઞાન તેનો ટોટલ સરવાળો જેનામાં થયો છે તેવો સર્વજ્ઞ પુરુ જે પ્રરૂપણા કરે છે તે શુદ્ધ પરૂપણા હોય છે. એમને જોવાનું નથી કે વાર્તાઓ વાંચવાની નથી. આંખ વગર સત્ય જેવું છે તેવું જોઈ રહ્યા છે. બિના નયન કી બાત, અમે જે વાત કરવાના છીએ તે બિના નયનની વાત છે. આવી શુદ્ધ પરૂપણા કરવાની અધ્યાત્મ સત્ય સત્ય સનાતન સત ચૂકવું નથી છાનું નથી તેવો સત્ય જેવું હશે તેવું જ કહેશે. આ એક વાત થઈ.
સર્વજ્ઞ પુરુષો દર વખતે હાજર હોય તેવું ન બન્યું, પરંતુ સાધના કરતા કરતા સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં જેમણે આત્માનું ભોલન કર્યું છે, જેમણે વિતરાગ પરમાત્માની આજ્ઞાનું અખંડપણે પાલન કરેલ છે, સર્વ પ્રકારના અવિરતીના પરિણામથી જેઓ વિરામ પામ્યા છે અને નિરંતર ધ્યાન સાધના કરીને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને આધીનતા જેમણે પ્રાપ્ત કરી છે, એવી સમર્પિત ચેતનાઓ પોતાની મેળે નહીં પણ સર્વજ્ઞ ભગવાને જે પણ કહ્યું છે તે રીતે યથાર્થપણે જાણીને કોઈ પણ જાતના આગ્રહ કે કદાગ્રહ વગર તેમના જ માધ્યમ માનીને જે કંઈ વાત કરે તે બીજી પરૂપણા છે. આ જગતમાં આવી પરૂપણા કરનાર જો હોય તો ધર્મના નામે આટલા મતભેદો ન હોય. ચાલો, એ આપણા હાથની વાત નથી. મતભેદો છે તે મતભેદો જગત ટાળી નહીં શકે પણ વ્યક્તિ ટાળી શકે. આપણે પોતે જે મતભેદો ટાળીએ તો ધર્મનો મર્મ છે તેને સમજી શકીએ. પરમ કૃપાળુ દેવ ધર્મના મર્મની વાત કરે.
આ ગાથાની મહત્વની ત્રણ પ્રક્રિયાઓ છે. પ્રક્રિયાઓ જે છે તેને જોઈ જઈએ. પહેલો નિર્ણય જાણે છે તે દ્રવ્ય ગુણ પર્યાય વગેરે બીજી કંઈ પણ ખબર પડતી નથી. આટલી જ વાત, જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ. આનો અર્થ એવો થયો કે જાણનારો જે જાણે છે તે આત્મા જે નથી જાણતો એવા દેહમાં રહે છે. ખૂબીની વાત તો એ છે કે જાણે છે તે આત્મા નથી જાણતો તેવા દેહમાં વસ્યો છે. દેહ કંઈ જ જાણતો નથી. જાણનાર આત્મા અને નથી જાણતો તે જડ દેહ એ બંનેને જુદા પાડવા તેનું નામ સાધનાની પ્રક્રિયા. આના માટે શાસ્ત્રમાં પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે. જે બુદ્ધિ છે, જે ક્ષયોપશમરૂપ જ્ઞાન છે તેનાથી એ પરમ તત્વને ઘૂંટતા એ જ્ઞાનમાં પરમ તત્વ પ્રગટ થઈ જાય જણાય. પતંજલિએ કહ્યું કે પ્રજ્ઞા પ્રસાદ મારુહ્ય, પ્રજ્ઞાના મહેલ ઉપર ઊભા રહીને અમે પરમ તત્વના સાક્ષાત દર્શન કરીએ છીએ. જેમ દૂધ ઘૂંટાતું બાસુંદી થઈ જાય તેમ બુદ્ધિ શ્રદ્ધાપૂર્વક અભ્યાસપૂર્વક સદગુરુની આજ્ઞાપૂર્વક તપપૂર્વક ચિંતન મનન અને મંથનપૂર્વક અનુપ્રેક્ષાપૂર્વક ઘૂંટાતી ઘૂંટાતી પ્રજ્ઞા બને છે. એ પ્રજ્ઞા આત્માને અનુભવી શકે છે. આંખો મીચો પણ આત્મા દેખાશે નહીં, અંધારું દેખાશે. આત્મા દેખાય છે તેમ કહો તો તે બ્રહ્મ છે. બધા બ્રહ્મમાંથી બહાર આવવાની જરૂર છે. આ ગાથામાં પરમ કૃપાળુ દેવે જ શબ્દ વાપર્યો છે. અમારો અભિપ્રાય અમે કદી પણ હઠપૂર્વક આગ્રહપૂર્વક કદાગ્રહપૂર્વક કહ્યો નથી. આ અમારી માન્યતા છે. અમે માનીએ છીએ એ રીતે અમે કંઈ કીધું નથી કે બોલ્યા નથી, પરંતુ આ અમે જે કહીએ છીએ તે પારમાર્થિક સત્ય છે, માટે અમે જ શબ્દ વાપરીએ છીએ. સમજવા કોશિશ કરજો. અને આ લક્ષણ હંમેશા વિચારવું કે જે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ, સીધી વાત છે.
તમે ઘણી વખત પૂછો છો કે અમારે શું કરવું, આ કરવું. ઘણા કહે છે કે અમે નક્કી નથી કર્યું, પૂછીએ છીએ, આપણે નિર્ણય કરી શકતા નથી. જો આપણી પાસે જે આપણી પાસે ખામી, એ આપણી ખામી છે. એકદમ એસા જ્ઞાન વિચારો, ઓહમ સોહમ, ઓહમ સોહમ, ઓહે અણુ નો યાસા. જાત જાતના વિચારો કરીએ છીએ. આ અણુ છે, પરમાણુ છે, એમાંથી એટમ બોમ્બ થાય, એમ આ બીજ છે એમાંથી વૃક્ષ થાય. જો ચારે બાજુથી ભાધક નિશ્ચય કરે, બુદ્ધિ શ્રદ્ધા સત્સંગ સત્શાસ્ત્ર સદગુરુ પ્રવણ ચિંતન મનન અનુપ્રેક્ષા આટલા બધા પરિબળો દ્વારા સાધક સમ્યક પ્રકારે તત્વનો નિશ્ચય કરે. તમારે નિશ્ચય કરવાનો કે જાણે છે કે તે આત્મા અને નથી જાણતો તે દેહ, બે શબ્દો જળ અને ચેતન બંને જુદા છે. આ નિશ્ચય આપી દીધો અને તેમાંથી સ્વ લક્ષણ જાણી જુદો તારવી લેવાનો. સો બેગો એરપોર્ટ ઉપર આવી હોય, આટા ઉપર ફરતી હોય, તેમાંથી તમારી બેગ તારવી લ્યો છો ને, તેમ સ્વ લક્ષણ જાણી લો. કારણ ખબર છે, કોઈએ લાભ, કોઈએ લાલ રિબન, કોઈએ પીળી રિબન બાંધી હોય, તે સ્વ લક્ષણ. આ નાનકડી નાનકડી ઘટના માટે આપણે આટલા બધા શાસ્ત્રો છે. સ્વ લક્ષણ નક્કી કરી તેનું અવલંબન લેવાનું. હું જાણનાર છું, જાણનાર છું, જાણે છે તે આત્મા, જાણે છે તે આત્મા, એ અવલંબન. અને એમાં નક્કી થાય કે હું ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. આગળ કરતા હોવાની છે કે સ્વયં જ્યોતિ સુખદાં બીજું કહીએ કેટલું કર વિચાર તો આ કથાની પ્રસ્તાવના 115મી કથામાં છે. સ્વ લક્ષણ એ પોતાનું લક્ષણ શાસ્ત્રોના અધ્યયન દ્વારા, સદગુરુની કૃપા દ્વારા, સત્સંગ દ્વારા સાધક પોતે સ્વ લક્ષણને નિશ્ચય કરે છે, પછી તેનું અવલંબન કરે છે. જાણે છે તે આત્માના અવલંબનથી દેહ અને આત્માની એકતા દૂર કરે છે. આજે પણ દેહ અને આત્મા જુદા જ છે. દેહ અને આત્મા એક હોત તો મસ્તી વખતે આત્મા જુદો પડ્યો ન હોય. આપણે અત્યારે તમે બેઠા છો તે વખતે પણ દેહ અને આત્મા જુદા છે એમ વિચારી એકતા દૂર કરો, અને આ એકતા દૂર થાય તો સર્વથી પોતે જુદો છે તેમ આત્માને અનુભવો. તમામ દ્રવ્યો અને જળ પદાર્થોથી આત્મા ભિન્ન છે એવો અનુભવ કરો તો અજ્ઞાનના કારણે જે રાગદ્વેષ થતા હતા તે રાગદ્વેષ થાય નહીં. ઘણા લોકો કહે છે કે રાગદ્વેષ કરવા નથી પણ થઈ જાય છે, પણ એવું નથી. ભ્રમ માટે કહ્યું છે કે જ્યાં જળ અને ચેતન ની સાંધ છે તે સાંધ ઉપર પ્રજ્ઞા છીણીને મૂકો. સાંધ માન્યતામાં છે, સાંધ બુદ્ધિમાં છે, એ માન્યતા ઉપર પ્રજ્ઞા છીણી મૂકો. મૂક્યા પછી એ છીણી બે ભાગ પાડશે, તેમાંથી તારું સ્વ લક્ષણ નક્કી કરી તું સમજી લે હું ચૈતન્ય મૂર્તિ આત્મા છું. આવી પ્રક્રિયા દ્વારા તું તારો દેહાધ્યાસ કાઢ, બીજી રીતે નહીં કરે. આ દેહાધ્યાસ તૂટે તો શું થાય?
115મી ગાથા ઉપર પ્રવચન ચાલુ છે. મુનિશ્રીને જે વાત કરવી છે, 90મો પ્રવચન પછી 91મું પ્રવચન પણ એ જ કથા ઉપર ચાલે છે. કેમ કે ગાથા એટલી બધી મહત્વની છે કે એ આખો ધર્મનું મર્મ બતાવે છે. શરૂઆતમાં જ આપણે વિચાર્યું હતું કે લોકો ધર્મને જાણે છે, એટલે અનેક વિષયો જાણે એમ ધર્મને જાણે, એની વિગત જાણે, એના શબ્દો જાણે, એના ભેદ જાણે, એના ન્યાય જાણે, એના પ્રકાર જાણે, એની કહેવાની શૈલી જાણે, અને એને કહેનારા શાસ્ત્રોને જાણે, અને એને કહેનારા ગુરુઓને જાણે, અને સમજે કે અમે ધર્મ જાણીએ. ખ્યાલ આવે છે કે જાણે છે આ ધર્મનું આ બધું આવું સ્વરૂપ બાહ્ય વ્યવહારિક જે વ્યક્ત થઈ રહ્યું છે એને જાણે છે, અને જીવની સમજ એ છે કે અમને ધર્મની ખબર છે. આ એકની અંદર ધર્મનો મર્મ નથી, ધર્મનો મર્મ નથી. ધર્મનો મર્મ ધર્મ સેના માટે છે? ધર્મનો વિષય સૂત્ર એ આ ચૈતન્યને એના અજ્ઞાનમાંથી બહાર લાવવાનો છે. જે દેહાધ્યાસ છે, જ્યારથી આ જીવનું અસ્તિત્વ છે ત્યારથી એ દેહ સાથે સંકળાયેલો છે. ભૂતકાળની અનંત યુગોની એવી એક પણ પળ નથી કે જેમાં આ જીવ દેહ રહિત, શક્ય જ નથી. જો દેહ રહિત હોત તો અત્યારે શુદ્ધ જ હોત, સિદ્ધ જ હોત. પણ આ સ્વરૂપ એવું છે, વસ્તુનું સ્વરૂપ એવું છે કે સિદ્ધ થઈ શકાય છે, પણ એનો જ્યારે આવિર્ભાવ થયો હશે ત્યારે એ શુદ્ધ સ્વરૂપમાં નથી. જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા દેહનો વાકે જેને કેવળદાન થયું છે, અનંત જ્ઞાન પ્રગટ્યું છે, એવા ભગવંતે પણ કહ્યું છે કે આ જીવનું અસ્તિત્વ જ્યારથી છે ત્યારથી એ કર્મના સંયોગની સાથે છે. એ સંયોગી અવસ્થામાં જન્મ્યો છે, સિદ્ધ અવસ્થામાં એનો આવિર્ભાવ થયો નથી. હવે જે અવસ્થામાં જન્મ્યો છે એ અવસ્થા એની વાસ્તવિક નથી, એ અવસ્થા એની ભ્રાંત અવસ્થા છે. એટલે એક અભ્યાસ થઈ ગયો એને કે શરીર એટલે જ્યાં જ્યાં જન્મ્યો, જે જે ગતિ ધારણ કરી, જે જે યોનિમાં ગયો, જેવા પ્રકારના દેહની રચના પ્રાપ્ત કરી, તે દેહ સાથે તાદાત્મ્ય એને, અને એની સાથે જ એનો અહમ એટલે હું પણ એમાં જ થયું, મારું હું પણ, અત્યારે આપણું હું પણ, આપણું નામ, આપણું રૂપ, આપણો આકાર અને આપણો સંબંધ એના આધાર ઉપર છે. મૃત્યુ થયું, આ બધું ગયું, નામ ગયું, રૂપ ગયું, આકાર ગયો અને સંબંધો બધા ગયા. એ ક્યાંક બીજે જન્મશે, ફરી કોઈ નવું રૂપ ધારણ કરશે, તિર્યંચનું હશે, પશુ પક્ષીનું હશે, કોને ખબર છે, પણ એની સાથે એનો અહમ જોડાઈ ગયો કે હું આ જ છું. કોઈ કહે છે કે ના ના તું તો ગયા જન્મ આ હતો, ના હું આ જ છું. એનો અહમ અભ્યાસ ઉપર આધારિત છે, આભાસ ઉપર આધારિત છે, આખું જીવન ટકી રહ્યું છે. ધર્મનો મર્મ એ છે કે આ જે ભેદ અને ભ્રમનું કોચડું છે એ તોડાવી નથી, કે દેહ તે હું નથી. બ્રહ્મનો આધાર દેહ છે, શરીર છે, શરીરની રચના, શરીરનો આકાર, શરીરની ઓળખાણ અને શરીરના સંબંધો, આ અત્યારે દેહાધ્યાસનો આધાર છે. એ આધાર તોડાવવો છે. ધર્મનો મર્મ આ છે, આ તૂટે તો એ ધર્મ પામ્યો કહેવાય. એટલે જ્ઞાની કહે છે કે છૂટે દેહાધ્યાસ. એકવાર દેહાધ્યાસ છૂટે તો તારી જેટલી કર્મની પ્રવૃત્તિ થતી હતી એ બધા દેહાધ્યાસને કારણે થતા. એકેય કર્મ આત્માને કારણે બંધાયું, એને કસાયો કર્યા છે, દેહના ભાસને કસાય કર્યા છે. હું આત્મા છું, ભગવાન ચૈતન્ય શુદ્ધ સ્વરૂપથી એવો હું આત્મા છું એવા ભાવથી કસાય કર્યા. ત્યાં આત્મ તત્વ છે ને ત્યાં આશ્રવ તત્વ છે. અત્યારે બધું જ આશ્રવ તત્વ છે, આત્મા ઉપર આવરિત છે. આશ્રવ તત્વ તૂટતું નથી અને આશ્રવ તત્વ એ આભાસ છે, કેમ કે બહારના જે કંઈ પદાર્થો છે એનું આવરણ છે. માલ જુદો છે, આવરણ જુદું છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, ઢાંકણ જુદું છે, અંદર માલ જુદો છે, ઢંકાયેલો છે. માલ શુદ્ધ છે પણ ઢંકાયેલો છે. વેદાંતની અંદર વાત એ પ્રકારે આવે કે સત્યનું મુખ, આ ચૈતન્યનું મુખ એ સોનાથી ઢાંકણથી ઢંકાયેલું છે, એટલે સત પ્રગટ થતું નથી. કેમ કે સોનું છે એ લોભામણું છે, એ જીવને આકર્ષણનું કેન્દ્ર છે, એટલે એનું આકર્ષણ તૂટે તો સત્ય સુધી પહોંચે પણ એ પહોંચાતું નથી. તો ગાથા બહુ મહત્વની છે. આખી આત્મસિદ્ધિની અંદર મહત્વની ગાથા જે હોય ધર્મનો મર્મ છે. કારણ કે આગળ એ ગાથા કહે છે કે એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે અને તું છો મોક્ષ. જે કેવું છે મોક્ષ પ્રાપ્ત કરવો છે એ કેવું છે છેલ્લે એ પેલા નો કીધું કે તું જ મોક્ષ સ્વરૂપ છો. તું કેમ મોક્ષ જુદો હતો, અને મોક્ષ બે તત્વ ક્યાં જુદા હતા? આત્માના જે પદ છે એની અંદરનું કર્તા પદ ને ભોક્તા પદ હજી છૂટું થઈ શકે, એને ટાળી શકાય. આત્માના કર્તા પદ ને વિભાવ ટળે તો કર્તા પદ ટળે. છૂટે દેહાધ્યાસ, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. આત્માના પાંચ પદ ની વાત કરી, આત્મા છે, જે છે તે નિત્ય છે, જે છે નિત્ય છે તે પોતાના કર્મનો કરતા છે, અને જે કર્મ પોતે કર્યા છે તેનો તે ભોગતા છે. પણ તે કર્મનું કરતાપણું અને ભોગતાપણું તેનું ટળવાપણું છે, તે ટળી શકે છે. જે છે એ ટળી શકતું નથી, ત્યાં તો નિત્ય છે, અમર છે, શાશ્વત છે, અજર છે. છે એ નિત્ય છે, એ ટળી શકતું નથી. પહેલું પદ અને બીજું પદ ટળી શકતું નથી, પણ ત્રીજું ને ચોથું ટળી શકે છે. એ કર્મનું કરતા પદ છે અને કર્મનું ભોગતા પદ છે, એ ટળી શકે છે. અને મોક્ષ પદ એ પણ તારું જ છે, મોક્ષ પદ એ પણ તારું જ છે. જો ત્રીજું ને ચોથું ટાળી દે, અથવા ત્રીજું ટાળી દે, ચોથું સેના ઉપર આધારિત છે? ત્રીજા ઉપર. ત્રીજું છે તો જ ચોથું છે. આત્માનું ભોગતા પદ ક્યારે છે? કર્તા પદ છે તો જ. કર્મનું કર્તૃત્વ પણ નથી તો એને ભોગતૃત્વ પણ હોવાની કોઈ સંભાવના છે જ નહીં. તો ત્રીજું ટાળી દે તો પાંચમું તો છે જ. મોક્ષ પદ. હવે શરૂઆત એની એમ થાય છે કે આ મોક્ષ મેળવવો છે. જ્ઞાની કે છે તું મોક્ષને ક્યાં મેળવવાનો છે? તું છો મોક્ષ સ્વરૂપ. આ સૂત્ર જે જબરદસ્ત છે, શાસ્ત્રોના શાસ્ત્રો ફેંકી નાખો. આવી જબરજસ્ત મર્મની વાત સરળતાથી મૂકી દીધી, શિષ્યના ધ્યાનમાં એને એનો મર્મ બતાવી. મર્મની વાત જો પકડાય સમજાય, મર્મનું તર્ક, મર્મનું ગણિત, મર્મનો ન્યાય, મર્મ ગ્રાહ્ય જે બતાવે છે એ કહેવાનો આશય એ જો પકડાઈ જાય આપણને, તો આપણે ધર્મની નજીક પહોંચી જઈએ. ધર્મમાં તાકાત છે, કેમ કે ધર્મનો મર્મ છે. ધર્મનો મર્મ છે જીવને સ્વયં પોતે મોક્ષ સ્વરૂપ છે એની પ્રતીતિ કરાવે. પરંતુ અહીંયા વાત મૂકે છે ફરીથી કે એક જ તત્વ એવું છે કે જેના સંબંધમાં જગતમાં વાદ વિવાદ ગણાય છે. એટલા એટલા વાદ વિવાદ છે. હવે જે તત્વ સ્વયં નિર્વિવાદ છે, ધર્મ છે, સત્ય છે, અને પોતે નિર્વિવાદ છે, એનું સ્વરૂપ પણ નિર્વિવાદ છે, પણ છતાં વધારેમાં વધારે જગતમાં વિવાદાસ્પદ જો કોઈ ચીજ હોય તો ધર્મ છે. બાકીની બાબતમાં લોકોને ઝઘડવાનો સમય નથી. પૈસાથી સુખ મળે તો બધા કે આ મળે, ભોગથી સુખ મળે તો કે આ મળે, ખાવા પીવાથી ટેસડો થઈ જાય, ભાવતી વાનગી મળે, આ બધામાં એકમતી જોવા મળે. પણ ધર્મની બાબતમાં નો આઈડી ભરો, તું ડિફર થઈ ગયો. વાત અને એનું કારણ વડદેવ સરસ લીધું છે કે ધર્મને કહેનાર લોકો ખોટા છે, એની પ્રરૂપણા કરનાર લોકો છે એ. કારણ કે વિતરાગતા પ્રાપ્ત થયા વિના ધર્મનું પ્રતિપાદન યથાર્થ થઈ શકે. જેની પાસે વૈરાગ્ય નથી, વિરતિ નથી, એ ધર્મની સ્થાપના ન થઈ શકે. 837 ના પત્રની આવો પુરુષ તો 13મા ગુણ સ્થાનક છે, સદગુરુ, જેને અમે પરમ ગુરુ કહીએ છીએ, એ 13મા ગુણ સ્થાનક છે. પણ એથી પણ, કેમ કે સર્વજ્ઞ પુરુષ દરેક વખતે હાજર ન હોય તો કે છે કે હાજર ન હોય તો કઈ વાંધો નહીં, પણ જેમણે એ અવસ્થામાં જ સદગુરુની વાતનું ગોલન કર્યું છે, અખંડપણે પાલન કર્યું છે, અવિરતિના પરિણામથી જેઓ વિરામ પામ્યા છે, નિરંતર ધ્યાન સાધના કરીને પરમાત્મા પ્રત્યેની ભક્તિને આધીનતા જેને પ્રાપ્ત કરી છે, એવી સમર્પિત ચેતનાઓ પણ આ ધર્મ પ્રતિપાદન કરવાને યોગ્ય છે. એના લક્ષણ કૃપાળુદેવે આપ્યા, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સ્વરૂપ સદગુરુ લક્ષ્મી. અને એવો કોણ હોય, કયા ગુણ સ્થાનકે હોય એવો પ્રશ્ન પૂછ્યો, સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છો, પ્રશ્નમાં ક્યાંય કોઈ ગરબડ નથી. હે પ્રભુ, તમે આત્મસિદ્ધિમાં ગાથા 10માં જે લક્ષણો જણાવ્યા છે, એ લક્ષણ વાળો પુરુષ કયા ગુણ સ્થાનકે હોય? અને ભગવાને જવાબ આપ્યો છે સ્પષ્ટ, એ કે છે સર્વવિરતિ ગુણ સ્થાન, છઠ્ઠે ગુણ સ્થાનકે સર્વવિરતિ, જ્યાં ઉપદેશક પણ છે, પાછું એક વધારે છે, ઉપદેશક પણ છે, કેમ કે બધા સત્પુરુષ હોય પણ બધા સદગુરુ ન હોઈ શકે, ઋણાનુબંધ વિના સદગુરુ પદ થતું નથી. આટલી વ્યાખ્યા સ્પષ્ટ મૂકી છે કૃપાળુદેવ, આ વિસ્તૃત આ સમજતા જયારે એ સમજવું પડે કે કોણ કરી શકે ધર્મનું સ્થાપન, અથવા ધર્મ સાચો કોણ કહી શકે. જો સાચો ધર્મ પ્રતિપાદિત થાય તો ધર્મનો મર્મ સમજાય, ધર્મ જ ખોટો સમજતા હોય, કચ્છમાં ધર્મ માને, મતમાં ધર્મ માને, આમનાઈમાં ધર્મ માને, સંપ્રદાયમાં ધર્મ માને, ગ્રંથમાં ધર્મ માને, શું થાય? મર્મ ક્યાંથી મળે? વાત જો સત્ય હોય તો એમાંથી મર્મ મળે. એટલે અહીંયા બહુ સરસ વાત, તો એક તો વિતરાગ પરમાત્મા એ પ્રરૂપિત કરે, અને ત્યારે ભૂલાઈ નહીં સાધકથી, મુમુક્ષુઓથી, શિષ્યોથી, શ્રાવકોથી. એટલે બધા ફિરકાઓની અંદર પાયાની અંદર વિતરાગ દર્શનમાં ચાર શરણ હતા. કોનું શરણ? પૂર્ણ વિતરાગ સર્વત્ર અને સિદ્ધ અશરીરી, જેને હવે કોઈ એક પણ કર્મ નથી, ફરીથી જેનું અવતાર આવવું શક્ય નથી, આવી શુદ્ધ ચેતનાઓ. ત્રીજું સાધુ, એ માર્ગે જે ચાલે છે એને જ આજ્ઞાવર્તી એવી સમર્પિત ચેતનાઓ, એ બધી સાધુ કક્ષામાં સમાન છે. અને ચોથું ધર્મ કીધો એનું વિશેષણ આવ્યું. અરિયંત નું વિશેષણ ન આવ્યું, સિદ્ધ નું ન આવ્યું, સાધુ નું ન આવ્યું, ધર્મ નું આવ્યું. કેમ કે ધર્મ અનેક રીતે પ્રરૂપાય છે, એમાં આ પાછો ગમે તે પકડી લેવા અને પછી કે તમે તો કીધું ધર્મનું શરણ લેવું, તો ધર્મનું શરણ ને તું મેલડીનું શરણ લે અને તું મજરૂમનું લે, તારું કઈ ઠેકાણું છે? કયા ધર્મનું? કેવડી કેવડી આવ્યો પૂર્ણ મિત્રા, નિરાવરણ જ્ઞાન, અનંત જ્ઞાન નો તળી, એને પ્રરૂપેલો જે ધર્મ છે. હવે ધર્મનું મર્મ શોધ, ધર્મનો મર્મ હવે શોધ, અને જો મર્મ મળશે તો પૂછો. જો વાત બરોબર બેસી, મનનથી, ચિંતનથી, ધ્યાનથી, વિચારથી, અનુપ્રેક્ષાથી, કેટલા માર્ગ આપ્યા છે આમાં ધર્મની વાતને સમજવા માટે અને અંદરનું જ્ઞાન પ્રકાશિત થવા માટે, એ જ્ઞાન ચેતના જાગે એટલા માટે કેટલા માર્ગ. તને જે અનુકૂળ આવે રીતે કર, સ્મરણથી, જાપથી, જે રીતે ફાવે. પરંતુ એ વાત સાચી છે, એ જે સાચી કિનાર છે, એણે જે સ્વરૂપ આપ્યું છે એના ઉપર એનો મર્મ તો વિચાર, એનો કહેવાનો આશય શું છે? તો એક જ કહ્યું કે એક જ નિશ્ચય કરાવવો છે. ધર્મનું પ્રોપાગન પ્રતિપાદન જેણે કર્યું છે એણે એક જ નિશ્ચય કરાવવાનો છે કે જે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે, કે આત્માના બીજા કઈ લક્ષણ નથી. બહુ સાદી વાત મૂકી કે દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છે, દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છે એ આત્મા છે. આ કોણ જાણે? તો કે દેહ નથી જાણી શકતો, દેહ થી આ વાત પકડાતી. તો જાણનાર જે છે, જેથી તને કોઈના બોધમાંથી, કોઈના વાંચનથી ક્યારેક સમજાયું કે ઓ આ આત્મા તો નિત્ય છે અને મારો જન્મ એ તો મારી પર્યાય છે, આ મારું પરિભ્રમણ એ તો મારી પર્યાયની અવસ્થા છે, આ કશાય એ મારો ગુણ નથી, રાગદ્વેષ એ મારા ગુણ નથી, તો બધી અવસ્થામાં હોવા જોઈએ. તો હું મુક્ત થાવ તો રાગદ્વેષ તો હોવા જ જોઈએ, ઉલટાના ફૂલ ફ્લેજમાં હોવા જોઈએ. કેમ કે હવે હું સિદ્ધ થયો તો મારા રાગદ્વેષ પણ ચડિયાતા હોવા જોઈએ, જેવા તેવા ન ચાલે. પણ મારા કશાય એ મારા ગુણ, કેમ કે કશાય શાંત થયા વિના સિદ્ધત્વ પ્રાપ્ત થવા, રાગદ્વેષ ગયા વિના સિદ્ધ અવસ્થા પ્રાપ્ત. એનો મતલબ કે મારા વિરોધક છે, અવરોધ કરનાર છે, મારા સ્વરૂપને આવરે છે, કશાયો સ્વરૂપને આવરે છે. આમ એને મર્મ પકડાતો, ચિંતન કરતો જાય, વિચાર કરતો જાય. આખો કૃપાણુદેવે આખો મંત્ર આપ્યો છે સાધનાનો, કર અને પામ શબ્દ મૂક્યો છે જબરજસ્ત, આનું મહત્વ તો કઈ વર્ણવી શકાય એવું નથી. કર વિચાર તો જાણી તો આપણે બધા સમજીએ છીએ, કર વિચાર તો જાણે ને કઈક ને કહી છે કે તું વિચાર કરતો જાણીશ, અમે તને કઈ ખોટું કહી છે, અમારી વાત ઉપર તો વિચાર કર, વિચાર કર તો તું તને ખબર પડશે કે અમે જે કહીએ છીએ એ સાચું છે. કૃપાળુદેવ કે છે મારે કઈ કામ નથી, તમે જાણો કે ન જાણો. એને એમ કીધું કે તમે હું જે કહું છું એનો વિચાર કરશો તો તમે પામશો. અરે સાહેબ શું તમે કીધું? તો કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો કામ. અરે આવી જબરજસ્ત આત્માની વાત તમે મૂકી, અને એ અમારે માત્ર પામી જવાનું, અમારે સાંભળવાનું સમજવાનું બધું, પછી તો વિચાર કર એના ઉપર. આત્મા શુદ્ધ છે, આ બુદ્ધ છે, આ ચૈતન્ય કણ છે, આ જ્યોતિ સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાન હતું, અવ્યાબાધ સ્વરૂપ તારું આ સ્વરૂપ છે. જરા વિચાર કર, કોણ વિચાર કરે આપણા બધી? કોઈ વિચાર કરી શકે? આપણે જ કરો આપણા વતી. બાકીનું જે કંઈ થતું હોય એ થાય, પણ વિચાર તો સંસારની બધી જ ક્રિયાઓ કરવા માટે, સંસારના બધા જ વ્યવહાર કરવા માટે સંસારે પોતાની વ્યવસ્થા ઊભી કરી છે કે તમે ન કરી શકતા હો તો પાવર ઓફ એટર્ની ધંધો કરાય, નફો કરાય, પ્રોપર્ટી પણ ખરીદાય, પ્રોપર્ટી પણ વેચાય, કરોડોના શેરની ઉથલ પાથલ પણ થાય. શેના આધાર ઉપર? પાવર ઓફ એટર્ની. બેંક વ્યવહાર પણ થઈ શકે, બધું જ થઈ શકે. હવે વિચાર કરવામાં પાવર ઓફ એટર્ની આવે કે મારા વતી પાવર ઓફ એટર્ની આપું છું આ મોક્ષ મેળવવા માટે? કનકભાઈ વિચાર કરો, અને કનકભાઈ વિચાર કરે તો મારો મોક્ષ થાય. કોણ પામે? કર વિચાર તો પામ, તો જે વિચાર કરે એ જ પામે. તો હવે અમારે શું કરવું? બહુ ધર્મ કરવાનો વરખ થાય ને જયારે ઉભરો આવે ને પછી પૂછે હવે અમારે શું કરવું? પણ તને કીધું છે પેલા આ કરવાનું હતું, અત્યારે પણ આ જ કરવાનું છે, અને ભવિષ્યમાં પણ આ જ કરવાનું છે. પણ વિચાર કરવા માટે તારી સ્વસ્થતા જોઈએ, તારી બુદ્ધિ વિપરીત ન હોવી જોઈએ, શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ, સ્થિરતા હોવી જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, નિર્મળતા હોવી જોઈએ. તારે શેનો વિચાર કરવો એનું લક્ષ્ય તો હોવું જોઈએ ને. લક્ષ્ય વિચાર કર બસ. અમે કે તને જાજુ કીધું? ભૂખે મરીને નહીં, ખાઈ પીને વિચાર કર. એને કીધું છે અનુપ્રેક્ષા, મેદિત્યાસન, અખંડ વિચારણા, દિવસ અને રાત પોતાના સ્વરૂપની જ વિચારણા એ છે. હું કોણ છું? નિષદિન નહીં નમે, નિંદ ન આવે, આવી બ્રાહ્મી વેદના જાગે, પણ તમે આ સ્થિતિ મૂકી છે. વિચાર કરવાનો આ છે સાધનાનો સંકલ્પ છે.
આપણે સવારના જે ભક્તિ કરીએ છીએ તેમાં ત્રણ વસ્તુ લઈએ છીએ, વિસ્તોરા, યમનિયમ અને સમાપ્ત. તો બધા સમયસર આવી અને જેમ આપણે પાઠ વાંચીએ છીએ ક્રમસર એવી રીતે આજુબાજુમાં જે બેઠા હોય એમાં એક જણ શરૂ કરે, પછી બીજો એની પછી ન હોય બીજું પદ લે, પછી સમાપ્ત થાય. એમ મારા ફરથી બધા લે તો કોઈને તકલીફ ન પડે અને કોઈને પેલું પણ ન થાય કે મને વારો આવ્યો કે ના આવ્યો. એટલે એ પ્રમાણે લઈશું. જે વહેલા આવી ગયા હશે એ શરૂઆત કરશે, પણ પછી જેનું બાકી હોય ત્યાંથી ત્યાંથી આગળનું શરૂ થાય. એટલે કે નમસ્કાર મંત્ર શરૂ થઈ જાય નવ વાગે, પછી એ વિસ્તોરાના શરૂઆત કરશે.
શુભ ધામ અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ હર શાંતિ અનંત સુધામય જય પ્રણમુ પદ તે વર તે જય તે પ્રણમુ પદ તે વર તે જય
પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન કી જય સબ સંતન કી જય આમ તો બધા પોતાની રીતે ભક્તિ કરતા જ હોય છે ઘરે પણ અહીંયા પણ નાની બુકલેટ ભેગી સાથે રાખવી એટલે તકલીફ ન પડે